ટ્રેક નંબર 19 દ્રવ્ય ગુણ પર્યાય વિશે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, એ શું કહ્યું? હા સાંભળો, પૂજ્ય બેશ્રી ના પવિત્ર શ્રી મુકેશજી.
સકળ
દ્રવ્ય છે એના કાર્ય માટે બહાર થી કઈક આવે તો કાર્ય થાય, એવું એમાં એ કઈ દ્રવ્ય એવું ન હોય. દ્રવ્ય સ્વતંત્ર હોય, એને જે કાર્ય એની પરિણતિ પ્રગટ થાય, અંદર સ્વતંત્ર થાય, એને કોઈ સાધનો આવે કે બહારના કોઈ સાધનો મળે તો એનું કાર્ય થાય, એવું એની કાર્યની તૈયારી અંદર થાય તો સાધનો તો હાજર જ હોય. દ્રવ્ય એનું જ નામ દ્રવ્ય કહેવાય, એને માટે કોઈ પરાધીનતા ન હોય, એ પોતે જ સ્વાધીન હોય. એ દ્રવ્ય કહેવાય, એના કાર્ય માટે કોઈની રાહ જોવી ન પડે, અનંત શક્તિ વણે. રાજા એને કહેવાય કે બધી વૃદ્ધિ એની આગળ હોય, એની વૃદ્ધિ માટે બીજાની રાહ જોવી ન પડે. ચક્રવર્તી એવું હોય છે, એમાં ચક્રવર્તી રાજા, એના કાર્ય માટે બીજા કોઈ સાધનની જરૂર ન પડે, પોતે સર્વ સામર્થ્ય વાળો છે. દરેક દ્રવ્ય કે હવે શું કરવું, હવે આ સાધન નથી તો કેમ આગળ જવાશે, પોતે તૈયાર હોય તો બધું સાધનો હોય જ છે, પોતાની તૈયારી હોવી જોઈએ. પોતે સ્વતંત્ર પરિણામે દ્રવ્ય છે, એનું જ નામ દ્રવ્ય કહેવાય. ના ના, એ નહી, પોતે પોતાને માટે સ્વતંત્ર છે, બીજાને માટે નહીં. સ્વતંત્ર છે, જળ જળ માં સ્વતંત્ર, ચેતન ચેતન માં સ્વતંત્ર, બધા પોતે સ્વતંત્ર છે, પરમાણુ પોતે સ્વતંત્ર, બધા સ્વતંત્ર છે, ધર્મ ધર્મ બધા દ્રવ્ય પોતે સ્વતંત્ર છે, એના કાર્ય માટે કોઈ દ્રવ્ય ની કોઈ જરૂર નથી. જરૂર કે સાધનો ની નિમિત્ત નિમિત્ત સાધન છે, બાકી એની રાહ જોવી નથી પડતી કોઈને માટે. દરેક દ્રવ્ય માં દરેક સ્વતંત્ર છે, એના દ્રવ્ય ગુણ પર્યાય પોતે સ્વતંત્ર પરિણામ છે, એનું નામ જ દ્રવ્ય કહેવાય. નહીં તો દ્રવ્ય શેનું કહેવાય? એ સ્વતંત્ર દ્રવ્ય, એવું પરાધીન દ્રવ્ય જગતમાં હોય જ નહીં. ગુરુદેવ કહેતા હતા ને, ભગવાન આત્મા સ્વતંત્ર, ઓછું ન હોય કઈ, બધું પૂરું જ હોય. એ તો વળી પૂર્ણ છે, પણ આ તો પોતે દ્રવ્ય છે સ્વતંત્ર. દ્રવ્ય જ નબળું પડી ગયા, એવું નબળું દ્રવ્ય હોય જ નહીં. એવું દ્રવ્ય બીજાને આધારે ટકનારું એવું દ્રવ્ય શાશ્વત રહી ન શકે, દ્રવ્ય નો નાશ થાય. પોતે જેમ જયારે પરિણતિ કરવી હોય ત્યારે કરી શકે, ત્યારે થાય પોતાના સ્વભાવ તરફ જવાની, આપોઆપ બધા નિમિત્તો એને આપોઆપ મળી આવે છે.
નબળું પડી જાય,
નબળું દ્રવ હોય નહીં. એક સાધન માટે નબળું પડે, સાધનો માટે નબળું પડતું હોય તો નબળું જ રહેવાનું. એ ક્યાં શક્ય હોય એવું દ્રવ જ ન હોય, એ દ્રવ જ કહેવાય નહીં. દ્રવ સદ ગુણ સદ પર્યાય છે અને અહેતુ પોતે સ્વતંત્ર છે, પોતે પોતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, પોતે પોતાના સ્વભાવમાં સ્વતંત્ર છે, એમ એની સ્વતંત્રતા છે, એમ એનું સત છે એવી રીતે. પણ એ સત એવી જાતનું નથી કે એવું આ આખું દ્રવ સત્તા ગુણ પર્યાય થી ભરેલું આખું દ્રવ સત છે એવી જાતના ગુણ પર્યાય, એવી જાતના સત નથી, એ લક્ષણ થી ને કાર્યો થી એવી રીતે એ સત. એવી રીતે સત નથી, પદાર્થ જુદા સત છે એવી જાતનું સત નથી, એના લક્ષણ થી એના કાર્યો એ બધા એના કાર્યો ભિન્ન ભિન્ન છે, એ અપેક્ષા એને સત એમ સત એવી રીતે ત્રણ સત એવી રીતે જુદા કરે છે. અને લક્ષણ ને કાર્યો એના સ્વયં છે, એ કઈ કોઈ એને કરતું નથી, સ્વયં એના કાર્યો છે, તો પણ એને દ્રવ નો આશ્રય રહે છે. દ્રવ ની પરિણતી જે દ્રવ નું લક્ષ પોતે સ્વભાવ તરફ લક્ષ કરે, દ્રષ્ટિ કરે એ તરફ કરે, તો એની પર્યાય એ તરફ ની પરિણતી થાય. એમ પર્યાય થાય સ્વતંત્ર, પણ એ દ્રવ ને આશ્રય રહે છે, એમાં દરેક માં વિકાસ પોતે અખંડ દ્રવ નું જેવું સત છે એવી દ્રષ્ટિ કર, તો એવી જાતની તારી પરિણતિ થશે. અને દ્રવ એવું છે કે દ્રવ અનંત ગુણ ને અનંત પર્યાય થી ભરેલું છે. દ્રવ એવી જાતનો નથી કે દ્રવ માં કોઈ શક્તિઓ નથી, કે દ્રવ ક્યાંય કાર્ય કરતું નથી, એવું નથી. દ્રવ માં અનંત શક્તિ, અનંત ગુણો અને અનંત પર્યાયો છે એમ કહેવા માંગે છે. એમ કહીને પદાર્થ જુદા પાડવા માંગતા નથી, દ્રવ નું સ્વરૂપ બતાવે છે. એમ કરીને દ્રવ સદ ગુણ સદ પર્યાય સત એમ કહીને દ્રવ નું સ્વરૂપ બતાવે છે. દ્રવ આવી જાતનું છે, એ દ્રવ કેવું છે કે એમાં અનંત ગુણો છે અને અનંત પર્યાયો છે, અને એ સત રૂપે છે. એ દ્રવ પોતે જ એવી જાતનું છે એમ કહેવા માંગે છે. એમ બે ચપકા કરવા નથી માંગતા, પણ એ દ્રવ નું સ્વરૂપ બતાવે છે. દ્રવ માં જે ગુણો છે એ સત રૂપે છે, પર્યાય સત રૂપે છે. સત એટલે અસ્તિત્વ ધરાવે છે, પણ એનું અસ્તિત્વ એવું નથી કે દ્રવ નું અસ્તિત્વ અનંત શક્તિઓ તેના ગુણો થી ભરેલું, એવું ગુણ નું સત ને પર્યાય નું સત એવું નથી. તો એક એક પૂરતું છે એ પોતે એક ગુણ પૂરતું, એક પર્યાય પૂરતું છે એ સત એવું નથી. એમ દ્રવ સત ગુણ સત પર્યાય સત કઈ નહીં, દ્રવ નું સ્વરૂપ બતાવે છે. ભીમતા કરવા બતાવતા નથી, પણ એમ દ્રષ્ટિ અને એમ પોતાની મહિમા આવે કે આ દ્રવ અનંત ગુણ ને અનંત પર્યાયો થી ભરેલું છે એમ તો એનું જ્ઞાન કર્યા હતા. જ્ઞાન કરીને એ તરફ એની દ્રષ્ટિ અને એ જાતની પરિણતિ પ્રગટ કરે એમ કહેવા માંગે છે. બે પદાર્થ તું જુદો, પણ ને તારામાં આનંદ ગુણ ને તારામાં આનંદ પર્યાયો છે, અને એ સત રૂપે છે. કે તું દ્રવ એવી જાતનું નથી કે ભીન લો કે એમાં કોઈ જાતના કાર્યો નથી, કોઈ એમાં ભિન્ન ભિન્ન જાતની પર્યાયો નથી, એવું નથી. તારામાં ભિન્ન અનેક જાતની પર્યાયો ને અનંત જાતના ગુણો ભરેલા છે એનું તું માન કર એમ કહેવા માંગે છે. એટલે તું બધા સત જુદા જુદા છે એનો ભેદ એક એકતા છે એવી દ્રષ્ટિ કર એમ કહેવા નથી માંગતો. એનું તું જ્ઞાન કે તારું દ્રવ અનંત ગુણ ને અનંત પર્યાય થી ભરેલું છે, અનંત ગુણ ને અનંત પર્યાય સત રૂપે છે. એ સત એટલે તારું દ્રવ જેમ અનંત શક્તિઓ થી ભરે એવું સત નહીં, પણ એક એક પોતું સત છે એનું એક એક જ્ઞાન લક્ષણ જાણવાનું જશે. એક એક અંશ પોતું છે, આખા અંશી નું સત છે એવું, એ અંશ નું સત એવું નથી. અને એ અંશ નું સત એ સ્વયં સુખ છે, પણ એ દ્રવ દ્રવ નું સ્વરૂપ દ્રવ ને આશ્રય છે, એ રાખીને એનું સ્વયં સ્થિર સત એવી રીતે સમજવાનું. તારામાં પર્યાયો છે, તું કુટસ્થ નથી, પણ તારામાં પણ પર્યાય, તારી પરિણતિને ફેરવતી માટે તારામાં પર્યાય છે, તારામાં ગુણ છે. તો પોતાના સ્વગુણ ને સ્વપર્યાયનું એમાં એનું જ્ઞાન થાય છે. તારી પરિણતિ સ્વભાવ તું પલટન છો
કોઈ એવું નથી કે તટસ્થ એટલો એકલો તટસ્થ ને એમાં કઈ છે નહીં. સર્વપેક્ષા એક તટસ્થ છે એવી નથી. તારામાં પ્રેમ થી પર્યાય પણ છે ને પર્યાય સતરૂપે છે. તારામાં અનંતા ગુણો છે એમ દ્રવ સદ ગુણ સદ પર્યાય શક્તિ બધું જ્ઞાન કરે. દ્રષ્ટિ તો અભેદ કરવાની છે પણ આ બધું જ્ઞાન કરવાનું છે. તારું દ્રવ અખંડ કેવું છે એનું જ્ઞાન કરે. પર્યાય દ્રષ્ટિ છોડે ને પર્યાય તરફ કેમ દ્રષ્ટિ પોતા તરફ જાય એટલે પર્યાય પોતા તરફ રહે છે. કેટલાક એટલું એમ દ્રવ કઈ કુટસ માનતા હો દ્રવ માં કઈ ગુણો નથી એવું માનતા હો એ બધા એમાં આપણું અખંડ અનેક સ્વરૂપ આવી જાય છે. તારામાં ગુણ અનંતા છે તારામાં પર્યાયો છે એ બધાનું બધું જ્ઞાન કરે. પર્યાય ન હોય તો સાધક દશાય ન હોય તો સાધક દશાય પર્યાય છે. પર્યાય છે એ ગુણોનું વેદન થાય છે. જ્ઞાનનું જ્ઞાન રૂપે ચારિત્રનું ચારિત્ર રૂપે આનંદ રૂપે એ બધું વેદન થાય છે. માટે તારામાં ગુણો છે તારામાં પર્યાયો છે એને એ બધું સત રૂપે છે એ બધું જ્ઞાન કરવા માટે છે. અને એમાં પરિણતિ એ રૂપે પોતાની પુરુષાર્થની પરિણતિ પણ એ પ્રમાણે થાય છે. દ્રષ્ટિને જ્ઞાન યથાર્થ ન હોય તો એનો પુરુષાર્થ પણ યથાર્થ થતો નથી. દ્રવ્ય ઉપર અખંડ દ્રષ્ટિ કર પણ આ ગુણો અને પર્યાયના ભેદ પર ઝોકાવાનું નથી. પણ એનું જ્ઞાન કર અને ચારિત્રને પર્યાય પ્રગટે એ પર્યાય છે. તારે જ્ઞાન પ્રગટે એ પણ એક પર્યાય છે. પણ એ બધા ગુણો છે તારા મને. ચારિત્ર દશા બાકી રહે છે માટે એવા ગુણ ના ભેદો છે એવા પર્યાય ના ભેદો પડે છે બધું જ્ઞાન કરે. જેમ છે એમ તું જ્ઞાન તો તને વિચાર દશા તમે પ્રાપ્તિ થશે. તો તારી સાધક દશા આગળ દશા દ્રષ્ટિ થઈ એટલે બધું પરિપૂર્ણ થઈ ગયું એવું નથી. પણ એની તારી દશા હારી અધૂરી છે. વિતરાગ દશા પ્રાપ્તિ પૂર્ણતા હારી દ્રષ્ટિ ભલે પૂર્ણ ઉપર છે પણ હરી અધૂરું છે. એટલે એમ કે જેવું દ્રષ્ટક છે એવા ગુણ ને કરે એવી જાતનું સત નથી. એટલે એવું સત નથી એટલે એક જ સત એ અપેક્ષા એક લક્ષણ રૂપે કાર્ય રૂપે જે શાસ્ત્ર માં આવે છે એના અસ્તિત્વ ધરાવે છે. ગુણ ને કરે એમ અસ્તિત્વ ધરાવવા માટે સત એમ પર્યાય એવા સ્વતંત્ર સત નથી.
દ્રવ અવ્યક્ત નથી પણ દ્રવ તો વ્યક્ત જ છે પણ પોતે એના ઉપર દ્રષ્ટિ કરતો નથી. અવ્યક્ત લાગે છે. અનાદિની દ્રષ્ટિ પર તરફ છે એટલે જાણે બીજું બધું દેખાય ને પોતે પોતાને દેખતું નથી. અવ્યક્ત નથી પોતે જ છે. અવ્યક્ત અવ્યક્ત નથી અવ્યક્ત એને ભ્રાંતિ ને લઈને દેખાતું નથી એટલે અવ્યક્ત પોતે જ છે. પોતે પોતાથી છાનો કેમ રહે? પોતે પોતાથી છાનો નથી. પોતે જ છે. નાયક પોતે જ છે બીજો નથી. પોતે પ્રગટ જ છે. પોતે પોતાને દેખતો નથી એના જેવી વાત છે કે પોતે પોતાને હું મને દેખતો નથી એના જેવી છે. પોતે જ છે જાણનારો. આ બધું જાણી કોણ રહ્યો છે? જે જે કાર્યો થાય જે જે વિકલ્પ આવે જે જે પ્રસંગ મને ગયા કાળે જેના વર્તમાનમાં ભવિષ્ય જે જે પ્રસંગો બને એની એની જે પોતાની અંદર સ્મરણ યાદગીરી રહે છે બધો કોણ? એની અસ્થિ પોતે જ ધરાવે છે. એ કોણ છે? બીજું બધું તો વહી જાય છે બહારથી બધું પલટી જાય છે. પોતે જ શાશ્વત રહે છે. એ પોતે જ છે જાણનારો. એમને જાણનારની દોરી એમને ચાલુ રહે છે. એ કોણ? પણ એ એક પછી એક પર્યાયને ગ્રહણ નહીં કરતા એમને જે શાશ્વત છે એ જ પોતે છે. શાંતિને લઈને ભૂલી ગયો છે. હું મને દેખાતો પોતે જ છે. પોતાની શંકા કરે એ અચરજની વાત પોતે પોતાને સમજે છે. જણાતો પણ પોતે છે એનું અસ્તિત્વ જણાય તો પછી એને વિચાર કરીને પેલા નિર્ણય કરે જે ભગવાન કે છે એનો પોતે વિચાર કરીને નક્કી કરે તો એની પ્રતીત આવે. પોતે વિચાર કરીને નક્કી કરવો પેલા તો કઈ એની પોતે એમાં કા પુરુષાર્થ કર્યા વગર કઈ એ અનુભૂતિ રૂપે જણાતો નથી. પેલા તો એને વિચારથી પ્રતીત કરવી પડે છે. પેલા આગમથી ગુરુદેવ કે પ્રમાણે યુક્તિથી દલીલથી પોતે વિચારીને પોતાને અમુક પ્રકારના સ્વભાવો જ્ઞાન સ્વભાવ છે આ છે એના આ જ્ઞાન શાશ્વત છે એમ પોતે યુક્તિના આલંબનથી ગુરુદેવના ઉપદેશથી આગમથી નક્કી દ્રઢ પોતે કરે પછી આગળ જઈ શકે. પેલા તો એને યુક્તિનો આગમ અને ગુરુદેવની પ્રત્યક્ષ વાણી એના દ્વારા આગળ જાય છે અને પોતાનું અસ્તિત્વને મેળવે. પોતાનો જે અમુક ગુણ દેખાય એ જ્ઞાન સ્વભાવ જે અસાધારણ છે એ લક્ષણ આવે એવું છે એને ખ્યાલમાં લઈને નક્કી કરીને પ્રતીત પછી એવી પ્રતીત એને યુક્તિનું આલંબન એવું આવે દ્રઢ કે એ દ્રઢ આલંબન કોઈ ડગાયો ડગીને એવું આલંબન એને દ્રઢ આવી જાય પછી આગળ જાય. ગુરુદેવ કીધું એ આગમ અને ભગવાન કે છે એનો અલંબન લઈને પછી પોતે પોતાના પરીક્ષા દ્વારા પણ એ દ્રઢ થાય જે કોઈથી ચૂકતી નહીં એવી યુક્તિ પોતે પોતાનો અમુક સ્વભાવ મેળવીને નથી. પેલા તો કઈ દેખાઈ જતો નથી પેલા તો એને મહાપુરુષના અલંબનને પોતે પરીક્ષા કરીને જ નક્કી કરવાનું. ગુરુદેવ કહે છે ને કે તારે કઈ ત્યાં પૈસા મૂકવા હોય તો દુકાનદારને અમુક લક્ષણોથી નક્કી કરે કે આ બરાબર આને પેઢી ચાલે છે ને પછી એનું બધું જે હોય કઈ પેલા એને દેખાડી ન દે એમ બે પોતે લક્ષણોથી નક્કી કરે પછી એની જે ચૈતન્ય વૈભવ છે એ તો પછી પોતે અંદર જાય ત્યારે એને દેખાય હોય છે ને આનાથી અવ્યક્ત આ પર્યાયથી અવ્યક્ત માટે અવ્યક્ત બધી રીતે દ્રવને અવ્યક્ત કરી પણ તો પણ એ સ્વાનુભૂતિમાં આવી શકે એવું છે.
પ્રયોજન ભૂત પર આખો જે છે એમાં છ દ્રવ્ય આવી જાય છે. છ દ્રવ્યમાં જે ચાર દ્રવ્ય છે બીજા એટલે ધર્મ અધર્મ આકાશ ને કાળ એમ એ પ્રયોજન ભૂત કેવી રીતે છે તો કઈ એમ જરૂર ધર્મમાં કઈ પેલા જરૂરી નથી દેખાતા એને પ્રયોજન ભૂત ગણવામાં તો આવે છે.
છ દ્રવ્ય લોકોમાં છે પણ અંદર ભેદ જ્ઞાન કરવાની અંદર તો આ ઉદગળ જળ ચૈતન્ય ભેદ નામની એક પ્રયોજન તો એ છે એટલે જાણવાની વાત છે. ચૈદ્રવ્ય છે એ કઈ એને એ કઈ દેખાતું નથી આ જળ તો આ દેખાય છે અને ચૈતન્ય સ્વભાવ જુદો ચૈતન્ય બે જુદા ભેદ જ્ઞાન કરવામાં એની જરૂર પડે છે. બાકી પ્રયોજનભૂત જ્ઞાન તો બધાનું કરવું ભગવાને છ દ્રવ્ય જોયા છે જગતની અંદર એટલે જ્ઞાન તો બધાનું કરવું પણ એમાં ભેદ જ્ઞાનમાં તો જળ ને ચૈતન્ય છે મુખ્યપણે એમાં એ છ આવી જાય છે ભેગા એનું ભેદ જ્ઞાન ભેગું આવી જાય છે. કેટલાક એમ કહેતા હોય ને કે જગતમાં એક જ દ્રવ્ય છે એમ નથી ભગવાને છ દ્રવ્ય જોયા છે માટેનું જ્ઞાન કરવું પ્રયોજનભૂત છે. બાકી એ કઈ પોતાને એમ ભેદ જ્ઞાન કરે એટલે એમાં વચ્ચે એનું પોતાને એ કઈ નજરે દેખાય એવું કઈ નથી એ તો જ્ઞાન કરવાની વાત છે. બાકી જળ ચૈતન્ય ભેદ પડે એમાં ભેગાઈ આવી જાય છે. હા યાદીમાં આવી જાય છે ભેગું એ તો અરૂપી દ્રવ્ય છે એ કઈ દેખાતા નથી પોતાને ભગવાનના જ્ઞાનમાં એવું છે માટે એ જ્ઞાન એનું જ્ઞાન કરવું એ પ્રયોજન હતું એમ છે એનું જ્ઞાન કરવું.
દ્રવ્ય આજના અલિગ્રહણ પરના પ્રવચનમાં આવ્યું કે ગુણ સામાન્ય, ગુણ સામાન્ય, દ્રવ્ય ગુણ સામાન્ય છે, પર્યાય વિશેષ છે. આપણે ગુણ ને પણ વિશેષ લઈએ છીએ.
કોઈ અપેક્ષા એ દ્રવ્ય ને ગુણ સામાન્ય કહેવાય છે અને પર્યાય વિશેષ. કોઈ અપેક્ષા એ ગુણ ને પણ વિશેષ કહેવાય કે ગુણ ને ભેદ અપેક્ષા વિશેષ કહેવાય. દ્રવ્ય માં ભેદ ન પડે ગુણ, એક એક ગુણ જુદું, જ્ઞાન દર્શન ચારિત્ર, એમ ભેદ અપેક્ષા વિશેષ કહેવાય. અને પર્યાય ને વિશેષ, પર્યાય ભેદ પડે પલટથી પર્યાય છે માટે એને વિશેષ કહેવાય. પણ ગુણ ને દ્રવ્ય, ગુણ અને દ્રવ્ય બે ને સામાન્ય પણ કહેવાય. આનંદ ગુણાત્મક દ્રવ્ય, ગુણ અનાદિ અનંત છે, પર્યાય તો બદલાય છે. એટલે ગુણ ને અને દ્રવ્ય ને બે ને સામાન્ય લેવાની, પર્યાય ને વિશેષ લેવાય. અને ભેદ અપેક્ષા એ ગુણ ને પણ વિશેષ લેવાય અને દ્રવ્ય ને સામાન્ય લેવાય.
દ્રવ્ય સામાન્ય અભેદ,
દ્રવ્ય સામાન્ય એક લઈને એમાં ગુણ ભેગા આવી જાય. કોઈને ગુણ ના ભેદ અપેક્ષા એને વિશેષ લેવાય. બાકી બે અનાદિ અનંત છે એટલે બે ને સામાન્ય લેવાય. અભેદ છે, ગુણો દ્રવ્યની સાથે અભેદ છે અને અનાદિ અનંત છે. દ્રવ્યના વિષય કરે એમાં ગુણ બધા અંદર અભેદ પણ આવી જાય છે. પર્યાય પલટ એ છે માટે પર્યાય વિશેષ છે.
ગુણ વિશેષ આમ તો પ્રગટ તો નથી, છતાં ભેદની અપેક્ષા વિશેષ ગુણ વિશેષ
પ્રગટ ભલે નથી પણ એ ભેદની અપેક્ષા વિશેષ. ભેદ પર્યાય પ્રગટ થાય એટલે વિશેષ કહેવાય. એને ભેદ અપેક્ષા એક એક ગુણ, જ્ઞાન દર્શન ચારિત્ર એમ વિશેષ છે ને. દ્રવ્ય તો એક સામાન્ય લેવાય અને ગુણ ના ભેદ પડે, આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, આ બળ છે, એમ ભેદ પડે માટે વિશેષ ભેદ અપેક્ષા. દ્રવ્ય માં તો
ગુણાત્મક સામાન્ય
એક રૂપ દ્રવ્ય છે. અનંત ગુણાત્મક એક દ્રવ્ય છે, ગુણો જુદા જુદા કટકા નથી પણ એક દ્રવ્ય નું સ્વરૂપ છે માટે એક રૂપ છે. દ્રવ્ય ની સાથે ગુણો એક રૂપ છે માટે દ્રવ્ય ને ગુણ એક લઈએ તો સામાન્ય છે પણ એની લક્ષણ અપેક્ષા એ દીધું પડે માટે એને વિશેષ કહેવાય. આંબુલ્યું તો એમાં બધા એના ગુણો બધા છે, વર્ણ ગંધ રસ સ્પર્શ બધું એમાં સમય જાય માટે એક અભેદ ગુણ ને જુદા ન પાડી તો એક આંબુ, પણ એના રંગ ને બધું જુદું પાડી રસ ને એટલે ગુણ પણ વિશેષ છે. પણ પછી એની પર્યાયો ખાટો ને મીઠો ને ધોળો ને લીલો ને પીળો ને એ બધું પર્યાયો, એની પરિણામ લઈને પર્યાયો આંબા નું જે પરિણામ અને એની પર્યાયો. બાકી એના એમ નામ દર્શન ચરિત્ર એના દ્રવ્ય નખંડાત્મક
છે, દ્રવ્ય છેલ્લે આચાર્ય પ્રશિષ્ટ કાળે ન ખંડામી ભાવે ન ખંડામી સર્વ વિશુદ્ધ જ્ઞાન ચૈતન્ય ભાવ છો. ત્યાં 271 ના પ્રશ્નમાં રાજવંશની ટીકામાં આવે છે કે છ દ્રવ્યને જાણવું એવું છે. બહુ સરસ પંડિતજી ખુલાસો કર્યો છ દ્રવ્યને જાણવું છે ગમે એટલે
જાણવું એટલે જ્ઞાન થયું નાયક ને હું તો સ્વયં નાયક સરળ કે બાર ની છાદ્ર ને જાણવું એટલે હું નાયક નહીં હું તો સ્વયં નાયક જ છું. એક નાયક ઉપર દ્રષ્ટિ કરવાની છે. શું વિશ્વ સ્વરૂપ નાયક હું નાયક સ્વરૂપ આત્મા જ છું. માર્ગ ને જાણ્યા એટલે એમ નાયક એમ નહીં હું તો નાયક જ છું. હું તો એક અખંડ ચૈતન્ય દ્રવ્ય છું. દ્રવ્ય ગુણ પર્યાય બધાના ગુણ ભેદ પર્યાય દ્રવ્ય ક્ષેત્ર કાળ માં એ બધાના ભેદ હું એ જુદ હું એક અખંડ દ્રવ્ય છું. દ્રવ્ય દ્રષ્ટિમાં એ કોઈ જાતનો ભેદ એમાં છું. લક્ષણ ભેદ છે પણ વસ્તુ ભેદ એમાં હું એક ચૈતન્ય દ્રવ્ય છું.
પર્યાયમાં પરિપૂર્ણતા પ્રગટવા છતાં શક્તિમાં કઈ પણ હાનિ નથી થતી.
શક્તિમાં કઈ હાનિ થતી નથી. પર્યાયમાં પૂર્ણ થઈ ગયું કેવળ જ્ઞાન થાય છે એમાં શક્તિમાં હાનિવૃત થતી નથી. અને એની વિષય પરિપૂર્ણ દ્રવ્ય દ્રષ્ટિએ વિષય કર્યો કે હું પૂરો છું તેમાં કઈ શક્તિમાં કઈ ને હાનિવૃત થતી. શક્તિ તો જે એને શ્રદ્ધા કરી દ્રવ્ય દ્રષ્ટિ કરી એટલે એને કઈ શક્તિમાં હાનિવૃત થતી નથી. વસ્તુ તો જેમ છે એમ છે. એને તો દ્રષ્ટિ એને શ્રદ્ધા કરી એની ઉપર કે આ હું શાશ્વત દ્રવ્ય છું આ જે વિભાવવાદી પર્યાયો તે મારું સ્વરૂપ નથી, હું તો મારું સ્વભાવ જુદો છે, એમ એને શ્રદ્ધા કરી, એવું જ્ઞાન કર્યું, અંશે લીનતા કરી, એમાં કઈ એની શક્તિમાં અનુભવ થતી, એ તો જેમ છે એમ છે. તો અનાદિ અનંત શાશ્વત જે વસ્તુ છે એમ છે, પરિપૂર્ણ છે, એમાંથી એમાં કઈ અનિવૃત્તિ થતી નથી. પરિપૂર્ણતા આવે છે દ્રવ્યના આશ્રય આવે છે, પણ એ તો પર્યાય ની પરિપૂર્ણતા છે. દ્રવ્ય તો અનંત પર્યુજ છે, એની પરિપૂર્ણતા આવે છે. એ જાતનો સ્વભાવ એ જાતની પર્યાય પ્રગટ છે, પર્યાય તો પલટતી રહે છે, અને દ્રવ્ય તો શાશ્વત છે.
બે છૂટા છૂટા
અંશો છે કે જે એક ફેર છે, કે જે શાશ્વત છે, એ દ્રવ્ય શાશ્વત છે ને પર્યાય પલટતી રહે છે. એવા બે ભાગ એટલે તદ્દન જુદા ભાગ નથી, એ દ્રવ્ય દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યનું સ્વરૂપ જ છે, અને એના સ્વભાવ જુદા છે. એક શાશ્વત રહેનાર છે, એક પલટ પલટે છે. એવા અનંત ગુણ પર્યાયથી ભરેલો આત્માનું સ્વરૂપ છે, એક સ્વરૂપ નથી. એક સ્વરૂપ હોય તો શ્રદ્ધા થાય તો ભેગ બધું થઈ જવું જોઈએ. શ્રદ્ધા ની હારે બધું ચારિત્ર કેવળ જ્ઞાન બધું શ્રદ્ધા ની હારે એક જ જાતનું બધું એક જ હોય. એ અનંત ગુણથી ભરેલો આત્મા છે, અનંત જાત. પર્યાયની શુદ્ધિ બાકી રહી જાય છે.
એક જ સમયે આખું દ્રવ્ય અશુદ્ધ છે અને આખામાં પાછો અશુદ્ધિ નો ભાવ,
એક જ સમયે અશુદ્ધિ આખા બધા દ્રવ્યમાં, દ્રવ્યમાં એની દ્રવ્ય દ્રષ્ટિમાં આખામાં અશુદ્ધતા આવી નથી, પર્યાય દ્રષ્ટિ છે. અને પર્યાય દ્રષ્ટિ શુદ્ધિ પણ એની દ્રવ્યમાં જે છે વસ્તુ જે તળમાં પડેલી છે એ બધું આવીને બધું પર્યાય રૂપ થઈ ગયું, પછી પાછળ કઈ ન રહ્યું એવું નથી. અક્ષય ભંડાર છે, એમાંથી ખૂટતું જ નથી, એમાં ભરેલું જ છે, ખૂટતું નથી. એમાંથી પર્યાયો ગમે એટલી પલટા જ કરે, અંતર એમાંથી આવ્યા જ કરે તો ખૂટતું નથી, ભંડાર ભર્યું છે. હજી અનંત આનંદ પ્રગટે કેવળ જ્ઞાનીને તો અનંત કાળ સુધી એ પરિણામ કરે તો એમાં ખૂટતું નથી. લોકાલોકનું જ્ઞાન થાય એક સમયમાં, લોકાલોક ને જાણે છે તો પણ એ પાછા બીજે સમય લોકાલોક ની પર્યાય જાણવાની પરિણામ જ કરે છે. બધું જાણ્યું એટલે બધું પર્યાય ને પૂરી થઈ ગઈ એટલે બીજે સમય શું આવશે એવું પરિણામ થયા જ કરે છે, પંચા જ કરે છે, અને એમાંથી ખૂટતું નથી. બીજો ભંડાર ગયો છે, નિરાવરણ છે, આવરણ નથી. અનાદિથી છે એમાં આવરણ નથી, પ્રગટ ની તો ક્યાં આવરણ છે, શક્તિ રૂપે આવરણ નથી. દ્રવ્ય અપેક્ષા આવરણ નથી, પર્યાય અપેક્ષા એ છે.
શક્તિ કહીએ એ નિરાવરણ,
નિરાવરણ છે, નિરાવરણ અખંડ એક વસ્તુ છે, આવરણ નથી. સમ્યક દર્શનમાં એનું પર્યાય નું વેદન થાય છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે, પર્યાય નું વેદન થાય. અનંત ગુણ નો ભંડાર આત્મા એને નિર્મળ પર્યાય નું વેદન થાય છે, એને દર્શન થાય છે, ચૈતન્ય દેવ ના દર્શન થાય છે. પ્રગટ રૂપ જે સમ્યક દર્શન માં દર્શન થાય છે એના પર્યાય ના સાનુભૂતિ ની જે પર્યાય પ્રગટ થાય એના દર્શન થાય, એમાં દ્રવ્ય ને પર્યાય બી જુદા નથી, એમાં આત્માના દર્શન ત્યાં ભેગું આવી જાય છે. સ્પર્શી જતી નથી, નિરાવરણ જ રહે છે, પર્યાયમાં અશુદ્ધ રહે છે. કોઈ સ્ફાટિક નિર્મળ છે એમાં લાલ પીળું થાય તો એમાં એ લાલ પીળું અંદર મૂળ એના સ્થળમાં પેસી જતું નથી, એવું સ્વભાવ જ છે વસ્તુ. પર્યાય અપેક્ષા એ શુદ્ધ નથી, એ પર્યાય તો અશુદ્ધ છે. બધા એક સાથે જ રહેલા છે. એ ગુણ છે એમાં બધા ને જે જ્ઞાન છે એમાં જ્ઞાન દર્શન કરે છે, પણ એ બધું આવી જાય છે.
કાળી શુદ્ધ ધ્રુવયો
એક ગુણ ની અંદર બીજા બધા રૂપ આવી જાય છે. એ ચૈતન્ય જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન માં દર્શન રૂપ, ચારિત્ર રૂપ, વીર્ય રૂપ બધું એમાં આવી જાય છે. ગુણ ભેદ અપેક્ષા જુદા છે, બાકી અભેદ અપેક્ષા એક માં બધાના રૂપ આવી ગયું. દ્રવ્ય માં બધા ગુણો છે, બધી શક્તિઓ ગુણ ચૈતન્ય માં છે, એટલી જ અતલ ભેદ નથી. માટે એક માં બધા અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેય બધા આવી જાય છે. એમાં જ્ઞાન માં શ્રદ્ધા ચારિત્ર સ્થિરતા જે શ્રદ્ધા બધું જ્ઞાન માં આવે. શ્રદ્ધા ની અંદર જ્ઞાન ચારિત્ર એ બધું એક અનંત ગુણ નું ગૂંથાયેલું એક દ્રવ્ય છે, એમાં બધાના એક આવી જાય છે. વસ્તુ નથી તો વસ્તુ થઈ જાય એવા ખટકા પડે. એક શુદ્ધતા રૂપે અનંત સર્વ ગુણા જે જે શુદ્ધ થવા એની સાથે એવી રીતે જે અભેદ છે તો શ્રદ્ધા થઈ એની સાથે કેવળ એ પ્રગટ નથી થતી. કાર્ય અપેક્ષા એ કોઈ અપેક્ષા ભેદ છે, બાકી બધું એક માં સમાયેલું છે. જરા એમાં અક્રમ હોવા છતાં એક સરખું તો અક્રમ એટલે એવી જાતની એને સ્વાનુભૂતિ પ્રગટ નથી થતી કે કેવળ ના રૂપે કરણની જાય એવું નથી ત્યારે કેવળ નામ થાય. એવી રીતે એક વખત એક ઘટા દુઃખ જોવા છતાં એના કાર્ય છે ભેદ છે એ લક્ષણ ગુણ કાર્ય ભેદ છે. ભેદ એવા નથી કે વસ્તુના ભેદ થઈ જાય. એને વસ્તુની કોઈ એવી અદભુતતા છે એક બાજુથી જોવે તો ટાઈમ પર્યાય દેખાય, એક બાજુ અનંત એક પરમાનંદ કાર્ય દેખાય એનું વેદન, એવી કોઈ અદભુત વસ્તુ છે. અનેક ધર્મ થી ભરેલી મૂર્તિ છે. દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય તો શાશ્વત છે અને પર્યાય એક અંશ છે, પણ પર્યાય દ્રવ્ય જ છે એમ બીજાની નથી. ચૈતન્ય પર્યાય ચૈતન્ય આશ્રય હોય છે અને એક અંશ છે, પલટાય છે, અને દ્રવ્ય પોતે એક સરખું રહે છે અને અંશ અંશ નો ભેદ છે. બાકી એ કઈ એવો ભેદ નથી કે બીજું દ્રવ્ય હોય, એવો ભેદ નથી. અંશ અંશ નો ભેદ છે. વિભાવ પર્યાય પોતે પુરુષાર્થ ની મનતાય થાય અને શુદ્ધ પર્યાય પણ આત્માના આશ્રય થાય છે. છેટ સુધી પર્યાય હોય છે, શુદ્ધ ઉપયોગમાં પણ શુદ્ધ પર્યાય હોય છે, નિર્વિકલ્પ દશામાં પણ શુદ્ધ પર્યાય હોય છે, કેવળ જ્ઞાન પણ પર્યાય છે, પર્યાય છેટ સુધી હોય છે, સિદ્ધ દશામાં પણ પર્યાય હોય છે. રાગ થી ભિન્ન છે, રાગ થી એનો સ્વભાવ જુદો છે. રાગ આત્માના સ્વરૂપમાં નથી, સ્વભાવ જુદો. રાગ થી ભેદ છે, એનો સ્વભાવ ભેદ, અત્યંત સ્વભાવ ભેદ છે. પણ એ પોતે વિભાવ દશામાં પુરુષાર્થ ની મંદતા એ વિભાવ પર્યાય એ પરિણમે છે. પોતે જેમ સાત્વિક નિર્મળ હોવા છતાં એને નિમિત્ત લાલ પીળો નિમિત્ત છે, નિમિત્ત નિમિત્તમાં, પણ એ લાલ પીળા રૂપે સ્વાતિક પોતે પરિણમે છે. એનો મૂળ સ્વભાવ તો સ્વાતિક છે, સફેદ છે, પણ એ પોતે લાલ પીળા રૂપે સ્વાતિક પોતે પરિણમે છે. એમ વિભાવ પર્યાયની દશા એ પોતે પરિણમે છે, પણ એનાથી પોતે સ્વભાવ ભેદ છે એમ શ્રદ્ધા કરીને એનાથી છૂટો પડે તે મૂળ જે એનો નિર્મળ સ્વભાવ છે, નિર્મળ સ્વભાવે પોતે પરિણમે છે. પેલા અમુક અંશે પરિણમે છે, પછી સાધક દશા એને વધતા વધતા પૂર્ણ શુદ્ધ પર્યાય પરિણમે છે. પર્યાય ચૈતન્ય છે, પર્યાય વગરનું દ્રવ હોતું નથી. કાર્ય જ્ઞાન રૂપ દર્શન નું દર્શન, ચારિત્ર નું ચારિત્ર, દરેક ગુણ ના કાર્ય પોતે દ્રવ પોતે પરિણમે છે. અંશ નો ભેદ થી પર્યાય પરિણમે એમ કહેવાય, બાકી પરિણમે છે દ્રવ્ય ના આશ્રય પરિણમે છે.
પર્યાયો કે પાર દેખ લે,
લક્ષણ ભેદ છે. બાકી જે જ્ઞાયક છે, જ્ઞાન એનો ગુણ છે. જ્ઞાન ગુણ અને દ્રવ્ય, ગુણ અને દ્રવ્ય બે કઈ જુદા પડતા નથી. એના લક્ષણ ભેદે ભેદ છે, કાર્ય ભેદે ભેદ છે.
જુદા
કટકા થઈ તેને ભેગા થયા અને પછી એનું દ્રવ્ય આવે એવું નથી. એમ ભેદ, એમ ગુણો નું સમૂહ તે દ્રવ્ય એમ કેવાય, પણ ગુણ બધા જુદા કટકા હતા ને પછી ભેગા થયા એટલે દ્રવ્ય થયું એવું નથી. દ્રવ્ય એક વસ્તુ જ છે, એ વસ્તુનો સ્વભાવ છે જ્ઞાન દર્શન ચારિત્ર એ બધું.
કે હોય અન્ય પલા અનન્ય પલા કા ભાવ મેં
आत्मा अखंड है ना, तो इसमें अनंत शक्ति एक बीजा में व्यापक है। वो शक्ति के आत्मा की शक्ति हो ना, आत्मा अखंड एक द्रव से आत्मा एक द्रव, इसमें अनंत शक्ति है। तो दरेक शक्ति का स्वभाव ये भिन्न भिन्न है, इसलिए भिन्न भिन्न कहने में आता है। पर दरेक शक्ति एक आत्मा में है, और भिन्न भिन्न और जुदा जुदा द्रव नहीं, एक आत्मा में दरेक शक्ति अनंत शक्ति और एक आत्मा में है, इसलिए अभिन्न है। दरेक शक्ति दरेक में व्यापक है, एक द्रव में सब है, एक में अनंत शक्ति है, माने अनंत धर्मात्मक वस्तु, अनंत शक्तियों से भरपूर आत्मा, तो अखंड अभिन्न है। दरेक शक्ति का स्वभाव इससे भिन्न भिन्न है, इससे भिन्न भिन्न के निम आता है। अपेक्षा भिन्न और अपेक्षा अभिन्न है, दरेक में दरेक ज्ञान ज्ञान दर्शन चारित्र आदि भक्ति ने दृश्य शक्ति बदे आवे छे, एक बीजा में व्यापक छे, पण तो पण ए दरेक ना स्वभाव भिन्न भिन्न, माटे भिन्न भिन्न स्वभाव अपेक्षाए भिन्न भिन्न, एक द्रवणी अपेक्षाए अभिन्न। आत्मा ने दृष्टि अखंड ऊपर जाए तो एक अखंड आत्मा को ग्रहण करते, इसमें अनंत शक्ति आ जाती है, अनंत धर्मात्मक वस्तु एक चैतन्य नायक को ग्रहण करे तो इसमें अनंत शक्ति इसमें आ जाती है। भिन्न भिन्न दृष्टि करनी नहीं पड़ती, ये आत्मा अनंत स्वभाव से भरपूर है, ऐसी महिमा ज्ञान सब जान लेते हैं। तो एक बीजा में एक एक चैतन्य अखंड छे, माटे एक बीजो एक बीजा में रूप छे।
ज्ञान मतलब क्योंकि अस्तित्व पर ज्ञान ज्ञान में अस्तित्व में पर ज्ञान में अस्तित्व पर अस्तित्व गुण रूप है ना, ठीक
है। हाँ, ऐसे एक अस्तित्व गुण छे तो ज्ञान अस्तित्व चरित्र अस्तित्व एम एक बीजा में रूप छे। ज्ञान अस्तित्व रूप छे, चरित्र अस्तित्व रूप छे, बड़े अस्तित्व रूप छे, ज्ञाने बलवान छे, ज्ञाने सामान्य ने विषय ज्ञाने ज्ञान दर्शन अभेद छे, एक बीजा नो एक बीजा में रूप छे। ज्ञान में आनंद छे, ज्ञान आनंद रूप छे, आनंद गुण जुदो छे, ज्ञान में आनंद छे, आनंद में ज्ञान छे। એમાં સાધનામાં વચ્ચે એ તો એક દ્રષ્ટિ આત્મા ઉપર કરે એટલે એ તો એમાં બધું આવી જાય છે। આત્મા કેવો શક્તિ વાળો, કેવો અનંત મહિમાથી અનંત ધર્માત્મા કેવો છે એ જાણવા માટે, એની મહિમા આત્મા કેવો મહિમાવાન છે, અનંત અનંત ગુણોથી ભરેલો અનંતમાં અનંતનું રૂપ છે, અનંત અનંત રૂપે પરિણમે છે, એની મહિમા કેવી છે। એક બીજાનું એક બીજામાં રૂપ છે, એક પ્રદેશત્વ આ રૂપે આ રૂપે, એની મહિમા એક ચૈતન્ય મહિમા આ દેથી જ વિલાસમાં આવે છે। ચિંતન શક્તિ કેવું ચૈતન્ય, એમાં બુદ્ધિ થી કામ કરવા જાય તો અમુક યુક્તિઓથી બેસે, બાકી તો સ્વાનુભવ બની થઈ જાય, અને ચેતન સ્વરૂપ કેવું મહેમાન છે એ અમે જાણીએ, અપૂર્વતા ભાષે આત્મા કેવું મહેમાન છે, અગુરુ લઘુ ની વાતમાં એવું છે, એ કેવું અગુરુ લઘુ સ્વભાવ હાની વૃદ્ધિ નું પરિણામ છતાં એવો ને એવો છે, પાછું વાસ્તવિક હાની વૃદ્ધિ થતી નથી, એમાં તારતમ્યતામાં એ એવો ને એવો રહે છે, એની પરિણામ શક્તિ કેવી જાતની છે, અનંત અનંત રૂપે પરિણમે છતાં એવો ને એવો, પાછું તો એમાં કઈ ઘટતું નથી કઈ વધતું નથી, છતાં પરિણામ અને એવી રીતે હાની વૃદ્ધિ રૂપે થાય છે। સત્વનું સ્વરૂપ કેવું, સૂક્ષ્મ સ્વરૂપ કેવળી કેવળી નાના જ્ઞાન માં આવે છે, ચેતના ગુણ માં જ્ઞાન દર્શન કોઈ અપેક્ષા કહેવાય છે, અને જ્ઞાન દર્શન ગુણ જુદો પણ કહેવાય છે. ચેતના ગુણ ની અંદર સામાન્ય ને વિશેષ કોઈ અપેક્ષા, જ્ઞાન દર્શન જુદું કહેવાય છે.
એક મૂળ વસ્તુ ને ગ્રહણ કરે યથા યોગ્ય, દ્રવ્ય પર્યાય ને યથા યોગ્ય સમજી લે તો એનો પુરુષાર્થ કઈ અપેક્ષા, વ્યવહાર કઈ અપેક્ષા, પર્યાય યથા યોગ દ્રવ્ય પર્યાય નું જ્ઞાન થાય તો એનો પુરુષાર્થ યથા યોગ્ય. અંતર દ્રષ્ટિ કરવાની, સ્વરૂપ પરિણતિ ને પ્રગટ કરવાની, ન્યાય એમ કઈ એક
દ્રવ પર્યાયમાં નથી આવતું, એટલે દ્રવ છે એ દ્રવ સ્વરૂપ જ છે. દ્રવ નું સ્વરૂપ એ શાશ્વત અનાદિ અનંત છે, અને પર્યાય છે એ ક્ષણ રૂપી છે. એ પર્યાય પલટી જાય છે, એટલે કે દ્રવ કઈ એવી પર્યાય ની જેમ ક્ષણે ક્ષણે પલટા એવું દ્રવ નથી. દ્રવ પર્યાય માં આવતું નથી, એટલે દ્રવ કઈ ક્ષણે ક્ષણે પલટાતું નથી. દ્રવ તો એક સરખું રહે છે, અને પર્યાય તો પલટાય છે, એટલે દ્રવ પર્યાય માં એમ નથી આવતું. બાકી પર્યાય છે એ દ્રવ નું સ્વરૂપ છે. દ્રવ ગુણ ને પર્યાય એ ત્રણે થઈને એ દ્રવ નું સ્વરૂપ છે. પણ એ પર્યાય છે એ ક્ષણે ક્ષણે પલટાય છે, પણ દ્રવ છે એ કઈ પલટાતું નથી, એટલે દ્રવ પર્યાયમાં આવતું નથી. દ્રવ અનાદિ અનંત છે ને પર્યાય પલટાયા કરે છે, પણ એ પર્યાય દ્રવ ને આશ્રય થાય છે. પર્યાય કઈ અધર્મ નથી થતી, એ પર્યાય દ્રવ ને આશ્રય થાય છે. એ પર્યાય દ્રવમાં જ થાય છે. એ સ્વભાવ પર્યાય જે થાય દ્રવ ના અલંબન થી, જે અનંત ગુણો ની જ્ઞાન ની પર્યાય થાય, આનંદ ની પર્યાય થાય, એ બધી દ્રવ ના આશ્રય થાય છે, શુદ્ધાત્માની પર્યાય. અને વિભાવમાં જે થાય છે એ પોતાના પુરુષાર્થ ની મનતા થાય છે, વિભાવિક પર્યાય. પણ એ પર્યાય એ વિભાવ ની પર્યાય, પણ એ સ્વભાવ પોતાનો નથી, એને પોતાને ભાવ ભેદ છે. પોતાનો સ્વભાવ જુદો ને વિભાવ પર્યાય નો સ્વભાવ જુદો છે, માટે એનો ભાવ ભેદ. એટલે એ નથી ભેદ જ્ઞાન કરે છે કે આ જે વિભાવ નો ભાવ જે છે આકુળતા વાળો એ મારો સ્વભાવ નથી, સ્વભાવ જુદો છે. પુરુષાર્થ ની મનતા એ પર્યાય ની થાય છે, પણ એ પર્યાય વિભાવ એ ભાવ જુદો છે, મતલબ એનો ભાવ જુદો મારો ભાવ જુદો, એને ભેદ નહીં કરે. પણ પુરુષાર્થ તીવ્ર થાય તો વિભાવ પર્યાય છૂટી જાય છે, એને સ્વભાવ પર્યાય થાય છે.
પછી
આપણે
શુદ્ધ
ભાવ
અહંભાવ
આવો, એ સ્વભાવ જેવો છે એવો એને ગ્રહણ કરવો જોઈએ કે આ હું છું, એમ અસ્તિત્વ એનું ગ્રહણ કરવું જોઈએ. વિકલ્પ રૂપે કા હું છે એમને પણ એક વસ્તુ જ્ઞાન, જે જ્ઞાન ની ધારા ચાલે છે, એ જ્ઞાન ચાલે છે, એ જ્ઞાન નો ધરનારો એક ચૈતન્ય છે, એ ચૈતન્ય ગ્રહણ કરવું જોઈએ. જે અંદર હું જે થઈ રહ્યું વિકલ્પ રૂપે નહીં, પણ એ જે જ્ઞાન નો હશે, જે બધાનો જાણનાર છે, જે અનંત કાળ ગયો અથવા પોતે નાનાથી મોટો થયો, એ બધા ભાવો તો ચાલ્યા ગયા, પણ એનો જાણનારો તો એમને એમ છે, સળંગ જાણનારો છે જ્ઞાન. નાનો હતો પછી શું થયું, પછી જે વિચારો આવ્યો વિચારો આવ્યા ગયા, એ બધાનો જાણનારો તો એમને એમ સળંગ જ છે. એ જાણનારનું જે અસ્તિત્વ છે તે હું છું, એ જાણનારો હું છું. એ જાણનું બહારનું એટલે જાણનાર નહીં, પણ હું જાણનારો સ્વયં જાણનારો જ છું. એ જાણનારનું અસ્તિત્વ ગ્રહણ કરે આશ્રય થાય છે. પણ પર્યાય જેટલું દ્રવ નથી, દ્રવ પર્યાય છે ને ક્ષણે ક્ષણે અંશ છે, અને દ્રવ છે એ તો અંશી છે. અનંત ગુણ અનંત પર્યાયો દ્રવ અનંત પર્યાય રૂપે દ્રવ પરિણમે છે, અને પર્યાય તો પલટાયા કરે છે, અને દ્રવ તો એમ અનાદિ અનંત એક સરખું છે. એ અંશ પૂરતું દ્રવ નથી, દ્રવ તો આખો અંશી અનાદિ અનંત અનંત સ્વભાવનું ભરેલું છે, અનંત સ્વભાવથી ભરેલું છે. એ અનંત ગુણો કયો, અનંત સ્વભાવ કયો, એ બધું છે.
બહુ ગજબ છે, આનંદ 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 થઈ જાય. સ્વસંવેદનથી પર્યાય
પણ પોતે એનું લક્ષ નથી કરતી, મારી પોતે હું ધ્રુવ છું એવું વાત, એટલે પર્યાય પોતે પોતાનો નિષેધ કરે એ બધી અટપટી વાતો તો ગજબ બધી વાતો લાગે. ધ્રુવ તો કુટસ્થ ધ્રુવ છે,
નાયક ધ્રુવ છે, જ્ઞાન માં બધું જાણે છે, વેદન માં એને બધું આવે છે, સહાનુભૂતિ નું વેદન થાય છે, જ્ઞાન માં આવે છે. અને ધ્રુવ એક પોતે પારિણામિક ભાવ સ્વરૂપ ધ્રુવ ઉપર દ્રષ્ટિ છે, બધું સાથે વસતી રહ્યું છે. દરેક ગુણો આત્મા દ્રષ્ટિ ઉપર, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, જ્ઞાન માં જણાઈ રહ્યું છે, વેદન બધું થઈ રહ્યું છે. આનંદ ગુણો નું વેદન, આનંદ ગુણ આદિ જ્ઞાન બધા દ્રવ્ય ગુણ પર્યાય નો બધાનો બધાને જાણે છે. અને દ્રષ્ટિ બધાને શાશ્વત ધ્રુવ રૂપે દ્રવ્યને દ્રષ્ટિ શાશ્વત રૂપી છે. ચૈતન્ય બધી વાત કોઈ અદભુત છે.
જયારે મોક્ષે જાય છે ત્યારે જ્યાં ધર્મસ્થિકા અધર્મસ્થિકા એનો એન્ડ આવી જાય છે તેનાથી ઉપર નથી જઈ શકતા, બરાબર? એટલે કે ધર્માસ્થિકા જે આપણે ઉદાસીન રીતે ગતિમાં સ્થાયીના રૂપ થાય છે ત્યાં સ્થિર થઈ ગયા પછી ધર્માસ્થિકા કેવી રીતે મદદ કરે છે?
તો એવું છે ને, ચાલતા જે ગતિમાન હોય એને નિમિત્ત બને છે, ગતિમાન ન હોય એને નિમિત્ત બને એમ જે ગતિમાં હોય એને નિમિત્ત બને છે. એ સ્થિર ચાલતા પછી સ્થિર થઈને અધર્મસ્થિકા નિમિત્ત બને છે, ગતિમાનને ધર્માસ્થિકા નિમિત્ત બને છે. દરેક દ્રશ્ય પછી
બરોબર.